प्राण तपोधनिया फलम सहज आनंद गुरुम रचे सदा वर्ण वेशर मणि लक्षण मंद हास्य चिरान नाम विजय पूजितम सुवर्ण रूप तमेम गा धर्म अनंत नमः अनंत कोटि ब्रह्मांड आदिपति सर्वावतारी सर्व कारण न कारण इष्टदेव भगवान श्री स्वामीनारायण स्वामीनारायण संप्रदाय दक्षिण विभाग अधिष्ठाता देव वर्तावासी श्री लक्ष्मीनारायण देव और कृष्ण महाराज छत्र छाया मां आज ना पुण्य पवित्र दिवस कोई सर सत्संग सभा में उपस्थित धर्म प्रदर्शित वाला सर्वे हमारा संतो श्रीजी ना लड़ेला धर्म प्रदर्शित वाला सर्वे सत्संग के लिए तो सर्वधर्म प्रेमी सज्जन सर्वमोक्ष पाने चला रहा हूँ दरेक भक्तजन ने हमारा हृदय पूर्व केस मंत्र आज बोईसर ने आने हमारे प्रथम वक्त आवानो अवसर मिलो छे और तुमने बधाने मळी ने तुम्हारा बधानो प्रेम अने भाव जोई ने अमने मन में खूब आनंद थयो छे शास्त्रों नी अंदर जीवात्मा बे प्रकारना विभाग बताया छे एक दैवी जीव और एक आसुरी जीव श्रीजी महाराज कहे छे वचनामृत में महाराज ने समझायो के दैवी जीव होय ते गमे ते ठिकाणे पड्यो होय पण जे लोही चुंबकना आकर्षण लोडु खेंचाई नामी जाए એમ ભગવાનનો એકાંતિક ભક્ત એ ગમે ત્યાં પડ્યો હોય પણ એ ખેંચાઈ અને સત્સંગમાં આવતો હોય છે અને મહારાજ સાથે એમ પણ સમજાવે કે આસુરી જીવ હોય એને ઘણું સમજાવીને સત્સંગમાં લીધો હોય તોય પણ એની આસુરીપણાને છોડતો નથી અને એ સત્સંગમાં હોવા છતાં એ સત્સંગમાંથી પડી જાય છે ત્યારે આપણે ખરેખર આ ઘોરઘડી કાળની અંદર આ દિવ્ય સત્સંગના શરણને પામીને આવા ભગવાનના શરણને પામીને કેટલા ધનભાગી છીએ એનું માપ તો કાઢવું એ અથાગ સાગરને માપવા જેવું છે એની પાછળના બે કારણો છે શાસ્ત્રોમાં લખ્યું અનેક જન્મોના જ્યારે સત્પુત્રો ઉદય થાય છે જ્યારે અનેક જન્મોના પુણ્ય કર્મ ભેગા થાય છે ત્યારે જીવાત્માને મનુષ્ય દેહ પડે છે દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણ આ મનુષ્ય દેહ એટલો દુર્લભ છે લગ 84 ના ફેરા ભટક્યા પછી જીવાત્માને અંતે આ મનુષ્ય દેહની પ્રાપ્તિ થાય છે અને એમાં પણ આ સત્સંગ ઓળખાવો અને એ સત્સંગના માધ્યમથી જીવાત્મા ભજન ભક્તિ અને ઉપાસનાના માર્ગ ઉપર ચાલીને પોતાના આત્માનું કલ્યાણ એટલે કે આત્માનું શ્રેય કરે એ પ્રાપ્તિ તો અતિ દિવ્ય અતિ અલૌકિક અતિ દુર્લભ છે આજે આપણે એ પદ ઉપર ચાલીએ છીએ જે પદ ઉપર દેવતાઓ પણ ચાલવા માટે એ લાલયમાન થતા હોય છે અને તરસતા હોય છે અને એના માટે યાચનાઓ કરતા હોય છે એ માર્ગ આજે આપણને પ્રાપ્ત થયો છે અને તમે બધા આજે પોતાના વસંતથી આટલા દૂર પ્રદેશની અંદર પણ પોતાના સત્સંગના સંસ્કારોને જાળવી રાખ્યા છે એટલે અમને સહેજે સહેજે આજે સત્સંગીઓ હરિભક્તો હોય અને એમાં પણ નિષ્ઠાવાન હરિભક્તો હોય તો સહેજે વિશેષ આનંદ થાય આજે એટલા માટે તમને બધાને મળીને મને ખૂબ આનંદ થયો છે ફરક ભક્તો આ ઘોરઘડી કાળની અંદર આપણા સંપ્રદાયની દ્રષ્ટિએ પણ જોઈએ કે અન્ય સંપ્રદાયોની દ્રષ્ટિએ પણ જોઈએ તો કળિયુગની અંદર ભગવાનના નામ સ્મરણ કીર્તનને મોક્ષ માટેનું સર્વશ્રેષ્ઠ સાધન બતાવ્યું છે વેદોની અંદર પણ એમ ઉલ્લેખ કરવામાં આવ્યો કે જે ફળની શ્રુતિ સતયુગમાં દ્વાપરમાં ત્રેતાયુગની અંદર મોટા મોટા યજ્ઞ તપાદિ કરવાથી જે પ્રાપ્તિ થતી એ જ પ્રાપ્તિ આ કળિયુગને વિશે ભગવાનનું અંતકરણપૂર્વક જો નામ સ્મરણ કરવામાં આવે ભગવાનના નામ સંકીર્તન કરવામાં આવે તો એનાથી એ ફળની શુદ્ધિ થાય છે રચનાવ્રતની અંદર બહુ સુંદર મહારાજ આપણને ઉપદેશ આપી સમજાવે એક વખત અયોધ્યા પિતાજી મહારાજને રઘુજી મહારાજને મહારાજને પ્રશ્નો કર્યા છે સત્સંગના ધણી પર કરાય એટલે સ્વાભાવિક રીતે પરિવારના વડીલ તરીકે પરિવારની ચિંતા વડીલને થાય એમ અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજને આ સત્સંગની ચિંતા ચિંતા થઈ. એટલે એમને મહારાજને એવો પ્રશ્ન કર્યો કે મહારાજ, આ ભગવાનને રાજી કરવાનું જે સાધન અને એમાં પણ આવા ભોગ કયુગની અંદર આ વિટમણામાંથી જે સફળાયેલો જીવાત્મા, એ જીવાત્મા ઘડી કે ઘડી જો ભગવાનનું સ્મરણ જીવન કરે તો શું એના પાપ વળી ભસ્મ થતા હશે? આવો પ્રશ્ન રચનામૃતિમાં અયોધ્યા પ્રસાદજી રઘુજી મહારાજે કરેલો છે મહારાજ. ત્યારે મહારાજે બહુ સુંદર એનો ઉત્તર આપીને મહારાજ જણાવે છે કે જો પોતાના મન ઇન્દ્રિયો અંતકરણને ભગવાનની મૂર્તિમાં પરોવીને, ભગવાનના સ્વરૂપની અંદર એકાગ્રતા કરીને જો ઘડી રહેલી પણ ભગવાનનું નામ સ્મરણ કીર્તન થાય તો મહારાજ કે એના એક જન્મના નહીં પણ હજાર જન્મના એના જો પાપ હોતું હોય. ભગવાનના સ્વરૂપમાં આવી જીવાત્માની અખંડ વૃત્તિ કઈ રીતે સ્થિર થાય? વચનામૃતના શાસ્ત્રમાં બતાવ્યું કે જીવાત્મા માટે કઠણમાં કઠણ સાધન શું? તો મહારાજ કહે કે ભગવાનના સ્વરૂપમાં અખંડ મનની વૃત્તિ રાખવી, એનાથી કઠણ બીજું કોઈ સાધન નથી. મનની સ્થિતિ મરકટ સમાન, એટલે વાંદરા જેવી કીધી છે, ચંચળ કીધી છે, એ ક્યારે સ્થિર ન રહે. પણ એ ભગવાનના અને જો કઠણમાં કઠણ પ્રાપ્તિ જો ભગવાનના સ્વરૂપમાં મનની વૃત્તિને અખંડ કરવાની જો હોય તો સર્વશ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો સિદ્ધિ ગણાય તો એ કઈ સિદ્ધિ ગણાય? તો કે જેને ભગવાનના સ્વરૂપની અંદર અખંડ મનની વૃત્તિ ચોટી જાય એનાથી મોટી સિદ્ધિ પણ આ જગતની અંદર બીજી કોઈ નથી. આ ભગવાનના મૂર્તિની અંદર અખંડ મનની વૃત્તિ રહે એના માટેનો નિયમ શું? મહારાજે વચનામૃતમાં બહુ સુંદર સમજાવ્યું. મહારાજ કે કોઈ પણ વાતને સાધ્ય કરવી હોય, કોઈ પણ વસ્તુને, ભાગવતમાં પણ કૃષ્ણ પરમાત્માએ વાત બતાવી છે કે કોઈ પણ વસ્તુની સિદ્ધિ કરવી હોય તો એના માટે જો સાંભળેલી વાત હોય તો શ્રવણ મનનને નિધિધ્યાસ કરવા જરૂરી છે, જો દર્શનીય હોય તો એના દર્શન મનનને નિધિધ્યાસ કરવા જરૂરી છે. વચનામૃતમાં મહારાજે બહુ સુંદર આનો વર્ણન કર્યું. મહારાજ કે ભગવાનની મૂર્તિ એ એક વખત કદાચ આપણે ચરણચક્ષુથી કે જો જોઈશું તો આપણને કદાચ હૃદયગત ન થાય, પણ એનું દર્શન કર્યા પછી એનું પણ મનન કરવાથી, એના પર વિચાર કરવાથી, ચિંતન કરવાથી એ મૂર્તિ ધીરે 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 જેમ ઓલું ટીપે ટીપે જેમ સાગરની અંદર ઉપર માટલાની અંદર પાણી ભરવું હોય ઉપર ભાગેલું છે પણ એક કાણું છે તો હોય એમાંથી ટીપુ 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 રસ જતો જાય તો એ અમૃત સમાન એનું જે એકાળી રીતે તૈયાર થયું હોય એમ ભગવાનની મૂર્તિને મનન કરવાથી, ચિંતન કરવાથી એના મહિમા, એના ગુણ, એનો ઐશ્વર્યપ્રતાપ, એની સુંદરતા આ બધાને જ્યારે જીવાત્મા મનન કરતો જાય એક એક અંગને લઈને, એક એક મહારાજના ચિહ્નોને લઈને એને જ્યારે મૂર્તિનું ચિંતન કરે અને એક એક ટીપુ ટીપુ જે અંદર ઉતરે એ અમૃત જે તૈયાર થાય એ ભગવાનની મૂર્તિ પછી અખંડ મનની અંદર વાસ કરીને રહે. એ જ રીતે જ્યારે અખંડ મનની અંદર મૂર્તિ જ્યારે સ્થાપન થઈ હોય ત્યારે જીવાત્માની વૃદ્ધિ તો પછી બીજે બીજે ભટકે નહીં. મહારાજ કહે એને કેવો દ્રઢ નિશ્ચય થયો ગણાય. શ્રી મહારાજ કહે કે એને બ્રહ્માથી કદાચ આવીને ડોલાવવા પ્રયત્ન કરે તો પણ એની મનની સ્થિતિ એ રહે, એવો દ્રઢ નિશ્ચય ભગવાનનો થાય. અને એ દ્રઢ નિશ્ચય કરાવવાનું જો કોઈ સાધન હોય તો આ સત્સંગ છે. આ સત્સંગના માધ્યમથી જીવાત્માને ન કેવળ ભગવાનની, હમણાં અમે રસ્તામાં આવતા સંતોને વાત કરતા હતા ગાડીમાં, મેં કીધું કે આ કળિયુગની અંદર સત્સંગ મેળવો એટલો અઘરો નથી, પણ સત્સંગને પચાવો અને એને ટકાવો જીવનની અંદર એ ઘણો અઘરો છે. અને જે જીવાત્મા આ સ્થિતિને જો પામ્યા હોય તો એ છતે તે મહારાજના શબ્દોમાં કહીએ તો અક્ષરધામમાં બેઠા છે એમાં કોઈ શંકાને સ્થાન નથી, કારણ કે એને સત્સંગને પચાવ્યો છે. માત્ર ખાધેલું જરૂરી નથી પણ ખાધા પછી એનો ગુણ ક્યારે થાય? જ્યારે ખોરાક એ પેટમાં જઈ અને જઠરાની અંદર જઈને એનું જ્યારે પાચન ક્રિયા થાય એ પચે પછી એનો ગુણ થાય, નહીતર તો વિષ્ટાવાટે કે કોમન વાટે એ બહાર નીકળી જાય, એનું ગુણ થાય નહીં. એમ સત્સંગની અંદર આજે અમે તો જો કે આ બધા સત્સંગીઓ કદાચ તમને આમ પ્રેપેરી વગર ઘણા બધાને મળ્યો હોય છે, પણ છતાંય જે કચ્છનો સત્સંગ આમ તો બધા ગર્વ લેતા હોય કે અમારો શ્રીજી મહારાજ છતાંનો સત્સંગ છે, તમે બધા ભાગ્યશાળી તો તમે તો એમ ગર્વ લઈ શકો છો કે અમે રામાનંદ સ્વામી છતાંનો અમારો સત્સંગ છે. એટલે મહારાજે જે પંડિત આશ્રમની અંદર દુર્ગાશા મુનિના શ્રાપને નિમિત્ત બનાવી આ સત્સંગનો પાયો રોપવાનો સંકલ્પ કર્યો, ત્યાર પછી પહેલો જે આદેશ શ્રી મહારાજે ત્યાં નારાયણ ભગવાનના માધ્યમથી જે મહારાજે જે આદેશ કર્યો એ આદેશ શું હતો? એ પહેલા ઉદ્ધવજીને મહારાજે આદેશ કર્યો છે કે તમે જાઓ અને સત્સંગના પાયારૂપી કાર્ય જેનું બેકગ્રાઉન્ડ જેને કહેવાય, પૃષ્ઠભૂમિ જેને કહેવાય, એ પૃષ્ઠભૂમિ તમે તૈયાર કરો અને અમારે સત્સંગના પાયા પાતાળ સુધી ઊંડા અમારે પાયા નાખવા માટે આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરીને આવું છે. એટલે જે રામાનંદ સ્વામી સંકલ્પ લઈને આવ્યા અને એમને શરૂઆતનો જે સત્સંગ કરાવ્યો એ આ સત્સંગ કે આ કચ્છની ભૂમિનો, ગુજરાતની ભૂમિનો એ આ દિવ્ય સત્સંગ. સત્સંગ છે અને એ સત્સંગના માધ્યમથી આજે તમે હું ઘણી વખતે દ્રષ્ટાંત આપું છું સત્સંગના સભાની અંદર કે એક ગામ હતું, એ ગામની અંદર કેટલાક ભિક્ષુ કોઈ ઋષિ મુનિઓ કોઈ હશે એ માર્ગમાંથી પસાર થતા હતા અને એ પસાર થયા એટલે એ ભિક્ષુકો ગામની અંદર ભિક્ષાવૃત્તિ કરવા માટે ગામની અંદર ગયા. ગામમાંથી કોઈ એમને તણકનું પણ ના આપ્યું, એક રાઈનો દાણો પણ ના આપ્યો. એટલે એ ભિક્ષુ તથા એમના જે વડીલ મંડળના જે અધિપતિ હતા, મંડળેશ્વર હતા, એમના ગુરુ જે હતા, એ ગામમાંથી બધા શિષ્યો મેળવીને બહાર નીકળ્યા અને બહાર નીકળી અને આશીર્વાદ દીધો ગામ ઉપર કે આ ગામ આમને આમ અકબર રહે અને આમને આમ સલામત રહે. મળીપુરા આગળ ગયા એટલે એ પાછું મંડળ અહીંયા આગળ કંઈ મળેલું નહીં એટલે આગળ બીજા ગામની અંદર પોતાના ભિક્ષાવૃત્તિને માટે ગયા. ત્યાં ભિક્ષાવૃત્તિ કરી ત્યાં ઘરે ઘરેથી એમની જોડીઓ ભરી દેવામાં આવી અને એ ગામમાંથી રાખી થઈ અને ઋષિ જે બધા ભિક્ષુકો હતા એ મંડળ જે સાધુઓનું જે મહાત્માઓનું હતું એ બહાર નીકળ્યું. એટલે એના જે મંડળેશ્વર હતા એને એ ગામની તરફ દ્રષ્ટિ કરી અને મોઢામાંથી એવા શબ્દ કહેતા કે આ ગામ વેરવિખેર થઈ જાય, અહીંના લોકો અહીંના ત્યાં બધા અહીંથી સ્થળાંતર થઈ જાય. બધા શિષ્યોને મનમાં આશ્ચર્ય થયું કે જ્યાં આગળના ગામની અંદર કોઈ પાણીનો ભાવ પણ ન પૂછ્યો ત્યાં એવા આશીર્વાદ આપ્યા કે આ ગામ અકબંધ રહે, હેમખેમ રહે અને આ ગામ આવીને આવી પરિસ્થિતિમાં રહે અને અહીંયા આગળ એવો શા માટે શ્રાપ આપ્યો કે આની અંદર વેરવિખેર થઈ જાય. ત્યારે ન સમજાણું એટલે ગુરુને પૂછ્યું કે તમે આ તમારા વર્તનનું રહસ્ય શું છે? ત્યારે ગુરુએ બહુ સુંદર એનો ઉત્તર કીધો કે ઓલા ગામની અંદર બધા અધર્મની નાસ્તિક વૃત્તિ વાળા હતા અને એ જ્યાં છે ત્યાં એ બરાબર છે, પણ આ ગામની અંદર ધર્મની વૃત્તિ વાળા આસ્તિક લોકો, શ્રદ્ધાવાન લોકો આ ગામની અંદર છે અને આ લોકો જ્યાં જ્યાં જશે ને ત્યાં એનો પરછાયો એનો પ્રભાવ નાખી નાખીને આચરણ સર્વોપરિ છે અને એનાથી વધારે સીધું નિયમ નિશ્ચય અને પક્ષ દરેક ભક્તોની અંદર સર્વોપરિ છે. એટલા માટે આ સંપ્રદાય સર્વોપરિ છે. આપણે સત્સંગના ભક્તો જ્યાં જ્યાં જઈને બસ્યા ત્યાં એક એમને નવો સત્સંગ નિયમ મહારાજે એવું સુંદર બંધારણ અને એવા સુંદર શાસ્ત્રોના નિયમોની મર્યાદાઓ, શિક્ષાપત્રીની મર્યાદાઓ મહારાજે આપણને આપી. આ કિલ્લો એવો હતો કે આ કિલ્લાની અંદર તમે જો પ્રવેશ કરો ને તો તમને એમ લાગે, આપણે ઘણી વખત કોઈ સારી સોસાયટીમાં આપણે જઈએ છીએ તો આપણને કેમ લાગે છે કે આપણે કોઈ વિદેશમાં આવતા રહીએ, ઘણા એવા પ્રશ્ન આવે છે. એમ આ સત્સંગમાં કોઈ અજાણી વ્યક્તિ જો કદાચ આવે તો પણ એને એમ થાય તમે અક્ષરધામની અંદર આવી ગયા છે. આ સત્યુગ છે, અહીંયા કળિયુગનો પરછાયો નથી. આવો દિવ્ય સુમધુર સંપ્રદાય શ્રીજી મહારાજે બંધાયો, સંતો પાસે એટલા સુંદર શાસ્ત્રોની રચના કરાવી અને એવા ગામડે ગામડે એનો ઉપદેશ કરાવ્યા કે જેથી અજવાળમાંના જીવનની અંદર ભગવાનના સિદ્ધાંતોને અંદર એના જીવનમાં વણાઈ જાય. આવો સુંદર દિવ્ય સંપ્રદાય પણ સમયના થફાડાના કારણે કળિયુગી વાતાવરણ અને કેટલા એવા વિઘ્ન સંતોષીઓ સ્વાર્થી વ્યક્તિઓ સંપ્રદાયની અંદર ગમે ત્યાંથી ઓલા જ્યાં લાણી કરતી હોય ત્યાં હવું ઘૂસ મારે લાણી કરતી હોય ત્યાં ઘૂસ મારી હોય કે ઘૂસ મારી ગયા. એટલે શ્રીજી મહારાજના સ્થાપેલા જે સિદ્ધાંતો અને મર્યાદાઓ એને તોડીને એને રંજાડીને પોતાનો સ્વાર્થ કેમ સિદ્ધ કરવો અને એમ કરીને સંપ્રદાયની જે સુંદર છબી હતી, જે આદર્શ છબી હતી, એ છબીને ધૂમિત કરવા પ્રયત્ન શરૂ કર્યા. આ વાતથી સંપ્રદાયના દરેક જે હરિભક્તો સંતો જેને સંપ્રદાય પ્રત્યે લાગણી છે, અહોભાવ છે, એ દરેક ચિંતિત હતા અને એના નિવારણ માટે પૂજ્ય મહારાજશ્રીએ થોડા વર્ષ પહેલા તમે બધા જાણતા હશો આ સત્સંગની શુદ્ધિ અને વૃદ્ધિ અભિયાનના માધ્યમથી સત્સંગ જાગૃત કરવા માટે જે આપણું જે ગૌરવ છે, આપણી અસ્મિતા છે, આપણી ઓળખાણ છે, વાલા ભક્તો, એક વસ્તુ બહુ નિર્વિવાદ છે કે તમે પણ એને સ્વીકારશો છો કે આ શરીર છે ને એની અંદર જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી શરીરની કિંમત છે. જે દિવસ શરીરમાં પ્રાણ ન હોય ને તે દિવસ શરીરની કોઈ કિંમત નથી. ગમે તેટલા વાલા હોય, કાં તો આપણે એને દફન કરીએ છીએ, કાં તો જળમાં પ્રવાહી કરીએ છીએ, આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે આપણે અગ્નિદાહ કરી દઈએ છીએ, પણ એની કોઈ સાચવતા નથી. એ કિંમત એ શરીરના રહેલી અંદર પ્રાણની છે. એમ સંપ્રદાયની અંદર માત્ર માળખું એટલું સુંદર લાગતું હશે કે આર્થિક કે ભૌતિક રૂપે આપણે બધા સુંદર અને સારા લાગતા હોઈશું તો એની અંદર પરિપૂર્ણતા નથી, કારણ કે એની અંદર જે ચૈતન્ય તત્વ છે એ એના આદર્શ સિદ્ધાંતો, એની ઉપાસના અને એની ભક્તિ છે. જો ઉપાસના, ભક્તિ અને સિદ્ધાંતો મર્યાદાનો જો પોષણ આપીને જો ચૈતન્ય તથા હશે તો આ સંપ્રદાય જીવંત હશે, નહીં તો આ સંપ્રદાય મરતા સમાન હશે. અને એટલા માટે એ જે જે અસ્મિતા આપણી આપણે ભૂલી ગયા હતા, અથવા આપણામાં ક્યાંક ક્યાંક કોઈ હરિભક્તોના આ સંત એના ઘણા બધા કારણો હતા, કોઈ એક વિષયને આપણે જવાબદાર ન ઠેરવી શકીએ, પણ કળિયુગનું વાતાવરણ, સંતોષ, અજ્ઞાનતા, શાસ્ત્રોનો પૂરો અભ્યાસ ન કરવો, સત્સંગનો અભાવ, આવા અનેક કારણો અને અનેક એવી મર્યાદાઓ, સમયની મર્યાદાઓ નડતી. હમણાં અમે ઉતારે બેઠા હતા ત્યારે મને બીજા બે આદિ ભક્તોએ વાત કરી કે અમે મહારાજ અમારે તો દિવાળી અગર કીન બેસતું વર્ષે ને ક્રિસમસે હતું, અહીંયા અમારે કામનું ભારણ એટલું બધું હોય કે એના માટે પણ તોય તમે કદાચ વળતા નથી આવી શકતા, કે તમે અમદાવાદ ન જઈ શકતા હો, કે તમે અહીંયા જુનાગઢ બેઠા ધોલેરા દર્શન કરવા ન જઈ શકો, પણ મને આનંદ છે તમે અહીંયા નિયમિત સત્સંગ કરો છો. એટલે જાણી જે કારણોના કારણે, જે કારણોના નિમિત્તે તમે સત્સંગની અંદર આજે જે અગ્રેસરતા એટલે આગળ વધવાની જે ગતિ હતી એની અંદર અવરોધ આવ્યો હતો, અને એ ગતિ દૂર કરવા માટે, તમારા આત્માને જાગૃત કરવા માટે મહારાજે પણ કીધું આત્મનિષ્ઠાની ભક્તિ સર્વશ્રેષ્ઠ ભક્તિ એટલા માટે કરી છે કે જ્યાં સુધી જીવાત્મા દેહના ભાવને જ્યાં સુધી ભૂલ્યો નથી ત્યાં સુધી એ દેહના સુખની પાછળ જ દોડવાનો છે. જ્યારે દેહના ભાવ અને આત્માના ભાવને જ્યારે જુદો સમજશે, જ્યારે દેહના સુખને નાશવંત જાણી આત્માના શ્રેણી પાછળ જીવાત્મા જ્યારે ચિંતાપૂર્ણ થશે ત્યારે મોક્ષની વાત અને મોક્ષને મંજૂર ઉપર આગળ વધી શકશે. નહીંતર આ ભૌતિક સુખની અંદર, આ પંચમેશ્વરની અંદર જીવાત્મા ભટક્યા જ કરવાની છે. એનો ક્યારે મહારાજ એટલા માટે ત્યાં સુધી શબ્દ એવો વાપર્યો, મહારાજ કે આ જગતના ચાળા ચૂંટવા અનેક ભાવ બગાડ્યા છે, મહારાજ કે જગતના ચાળા ચૂંટવા અનેક ભાવ બગાડ્યા છે, પણ આ મનુષ્ય તે આપણને જયારે સત્સંગ મળ્યો છે ત્યારે જગતના ચાળા ચૂંટવા પર બગાડવો નથી, આપણે જીવાત્માનું કલ્યાણ કરી લેવું છે, આ છેલ્લો જન્મ કરી લેવો છે, અને એ જો કરવો હોય તો આ સત્સંગનો આશ્રય અને આવા દિવ્ય સત્સંગની જયારે આપણને પ્રાપ્તિ થઈ, આ સમયના કારણે, આવા પરિસ્થિતિઓના કારણે કદાચ એની અંદર થોડી ધૂમિકતા આવી, એને પુનઃ જાગૃત કરવાનો સંકલ્પ જે મહારાષ્ટ્રીએ જયારે કર્યો ત્યારે એના ભાગરૂપ ઘણા બધા, અને હમણાં અમે સંતોને અમે વાત કરતા હતા કે આ એક મંથન જેવું છે, હા આ બધા જે સંપ્રદાયની અંદર જે એના રત્નો હતા, જે એની નીચે શોભા હતી એ બધી રસાતળમાં જતી હતી, અને એ રસાતળમાંથી બહાર કાઢ્યું હતું. એના માટે એક જ ઉપાય હતો કે મંથન કરો, અને મંથન જયારે શરૂ કર્યું તો મંથનમાં સૌથી પહેલો શું બહાર આવ્યું, વિષ બહાર આવ્યું. એટલે આ પરિસ્થિતિઓ કદાચ સંપ્રદાયની અંદર આપણને એમ થાય કે આ બધું કેમ આવું થતું હશે, પણ એક વસ્તુ વાળા ભક્તો વિશ્વાસ રાખજો, આપણે જેને ભજીએ છીએ તે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે, એની આજ્ઞા બહાર અમારા શબ્દોને તમે લખી રાખજો, નોંધી રાખજો, એની ઇચ્છા ને એની આજ્ઞાથી વિરુદ્ધ ભવ બ્રહ્માદિ દેવતાઓ પણ ચાલવા સમર્થ નથી, એની ઈચ્છા ને એનાથી વિરુદ્ધ સૂર્ય ચંદ્ર પણ તપવા સમર્થ નથી, વાયુ પણ વાવા સમર્થ નથી, એવા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન શ્રી હરિની બાંધેલી જે મર્યાદા, એમનું બાંધેલું બંધારણ એ ક્યારેય મિથ્યા થવાનું નથી, પુનઃ એનું જ પાપણ કરવાનું છે. ફક્ત આપણો જે પરિશ્રમ, આપણો જે એની અંદર જે આપણે પુરુષ પ્રયત્ન કરવો જોઈએ, એની અંદર જ્યાં જ્યાં કમી આવી હતી, અને જાગૃતિનું મહારાષ્ટ્રીય તે જાગૃતિનું આ અભિયાન શરૂ કર્યું, આજે ભગવાનની દયાથી સમગ્ર દેશની અંદર, સમગ્ર સત્સંગની અંદર એ જાગૃતિની લહેર બહુ વ્યાપ્ત અત્યારે લહેરી પ્રસરી રહી છે, અને અનેક ભક્તો આજે સત્સંગની અંદર, અને બીજું એનું કારણ હતું બાળક ભક્તો આજે લે બાગુઓ કદાચ અંદર બેઠા ને એના સંપ્રદાયની અંદર, મેં ગઈકાલે પણ પુનાની અંદર દ્રષ્ટાંત આપ્યું હતું કે અત્યારે ચોમાસાની સિઝન છે, એક લૌકિક દ્રષ્ટાંત તમને સમજાવવા માટે આપું કે આપણે છત્રી લઈને ઉભા હોઈએ, અને છત્રીની અંદર કદાચ આપણે બને ત્યાં સુધી બે ત્રણ માથા, ચાર માથા કદાચ ઢાંકવા હોય તો ઢંકાઈ જાય, કારણ કે છત્રી એ એક છત્રના સમાનમાં છે ને, એની નીચે ચાર માથા થાય, પણ એ ચારે વ્યક્તિઓએ છત્રીમાં પોતાનો હિસ્સો કે મારું છે કે જો ખેંચા તાણ કરે તો એ છત્રી મટી ચિત્રા થઈ જાય, અને ચિત્રાની અંદર એક પણ માથું ઢંકાય નહીં, એમ શ્રીજી મહારાજે આપણને આ સંપ્રદાયની સ્થાપના કરી, શિક્ષાપત્રી, વચનામૃત, દેશુભાગોરે, સત્સંગ જીવન જેવા ગ્રંથ આપી, અમદાવાદ નારાયણ દેવ, વડતાલ લક્ષ્મીનારાયણ દેવ, ગઢડા ગોપીનાથજી મહારાજ જેવા છત્ર મૂકી, અને પોતાનું હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ શિવ છત્ર આપણા ઉપર પોતે મહારાજે પધરાવ્યું, અને સંપ્રદાયની એક છત્રમાં મૂક્યો જેની નીચે બધા સુરક્ષિત હતા, બધા એની અંદર સુખ શાંતિથી અને પોતાની સમૃદ્ધિ એની અંદર અનુભવી શકતા હતા, એની અંદર શાંતિ પ્રાપ્ત થઈ હતી. આજે સમયના કપાળાના કારણે, આ બધા પરિવર્તનો કારણે, પરિવર્તનના કારણે આજે ક્ષત્રિયો લોકો એમાંથી ચિત્રા કાઢવા માંડે, એટલે અમે પછી સંકલ્પ કર્યો કે હવે આ ચિત્રામાં તો હરિભક્તોને સુખ આવતું નથી, વળી અને હાથી પાછી મોટો છત્ર બનાવી રહ્યું છે. અને એટલા માટે સત્સંગને એક કરવા માટે આજે શ્રીજી મહારાજે જે સ્વપ્નું જોયું છે, સ્વપ્નું ક્યારે સાકાર થાય? જો હું તમે કદાચ સત્સંગની અંદર બધા પોતાના બાળક તરીકે બેસું તો ભગવાન સ્વામિનારાયણ સ્વપ્નું સાકાર નહીં થાય. મહારાજને મનવાળો ભરી ભરીને અક્ષરધામ ભરવું છે, એક બે વાન નહીં, હોડિયા નહીં, મનવાળો ભરી ભરીને શ્રીજી મહારાજને અક્ષરધામ આવી ગયા છે. જેને સંકલ્પ કર્યો છે એની પીઠી ઉપર જે દિવસ ચાલશો તે દિવસે સંકલ્પ સાકાર થાય. મારી તમારી અલગ બનાવેલી પીઠી ઉપર કદાચ ચાલવા પ્રયત્ન કરીએ તો સંકલ્પ ક્યારે સાકાર ન થાય. સંકલ્પ તો શું તરણો કામયાબ આવે, પણ ભગવાનની માર્ગની મર્યાદા પ્રમાણે અને આજ્ઞા પ્રમાણે જે દિવસ આપણે ગ્રામ સત્સંગની અંદર કરીએ. અને આજે અમને એ વાતનો ગર્વ છે, બોઈસર સત્સંગ સમાજ ભલે નાનો છે, નાનો પાલગઢની સત્સંગ સમાજ, અમે ઘણા વર્ષો પહેલા મને કદાચ આછું પાકું યાદ આવે છે કે નાગોર પાટોત્સવ હતો અને ત્યાંથી અમે દાણો કોઈ હરિભગત ત્યાં પધરામણી સ્વામી શ્રી કદું અમે પધરામણી આવ્યા હતા ત્યારે અહીંયા આવવાની વાત થઈ હતી, મને યાદ આવ્યું. અને ત્યારે અહીંયા આવવાની વાત થઈ હતી પણ સમય તે વખતે પણ થોડો અલગ પ્રોગ્રામ બધા નિશ્ચિત હતા એટલે અમે નહોતા જઈ શક્યા. પણ ત્યારનો સંકલ્પ હતો આજે પૂરો થયો ભગવાનની કૃપાથી. અને આજે સ્વામીએ તમને બધી વાત કરી કે આ સ્વામિનારાયણ ભગવાનને આ ધરા ઉપર, જોકે ભક્તિનું મહાત્મ્ય તો ઘણું છે શાસ્ત્રોની દ્રષ્ટિએ જોઈએ તો ભક્તિનું ખૂબ પણ વધાર્યું છે શાસ્ત્રોમાં, પણ એ ભક્તિ પણ એવા નામની કે જે નામ ભગવાન શ્રીહરિના સ્વરૂપે પ્રગટ થયું હોય તો એની વિશેષતા જ કંઈક વધી જાય છે. અને એ નામ તમે બધાએ માળા તો રોજ કરતા જ છો, ગુણ ભજન તો કરતા જ છો, પણ એક અનુષ્ઠાનના રૂપમાં કોઈ પણ કાર્યની સિદ્ધિ ક્યારે થાય? તો કે જ્યારે કાર્ય પરિપૂર્ણ થાય. તમે નોકરી કરો 30 દિવસ પછી એનો પગાર મળે, તમે કોઈ ઓર્ડર લીધો હોય ત્યારે તમે સંકલ્પ કરો કે એનો કેટલો દિવ્ય ભાવ આ સંપ્રદાયની અંદર એનો પ્રસર છે. અને બંને દેશની અંદર, જોકે તમે બધા ખૂબ ભાગ્યશાળી છો કે શ્રી મહારાજના અમદાવાદ મહારાજે દેશભાગના લેખમાં લખ્યું કે જે અમારા આશ્રિત નારાયણ દેવ વિભાગમાં રહેતા હોય એમને એમના ગુરુ તરીકે એમના માવતર તરીકે એમ શબ્દ હજુ કહીએ તો અતિશયોક્તિ નથી, પણ અમદાવાદ દેશના આચાર્ય મહારાજ શ્રી માતુશ્રીને ત્યાંના શ્રી ભક્તોના ગુરુ તરીકે મહારાજે સ્થાપન કર્યા. મહારાજ કે જે ભક્તો ઉચાળા સહિત ફેરવણી કરી વડતાલ દેશમાં આવતા રહે એને વડતાલ દેશના આચાર્યને પોતાના ગુરુ માનવા અને માતુશ્રીને બહેનો અને માતુશ્રીને ગુરુ માનવા, પણ જેને બંને દેશમાં હોય વ્યવહાર હોય ચાલુ એને બંને દેશના આચાર્યના ગુરુ માનવા. આજે ખરેખર તમારું મૂળ વતન કચ્છ દેશની અંદર છે અને ત્યાંનો વ્યવહાર ચાલુ છે અને અહીંયા વડતાલ દેશની અંદર લક્ષ્મીનારાયણ દેવના છત્રછાયામાં તમે બધા જ્યારે પોતાના રોજી ધંધા માટે તમે રહ્યા છો ત્યારે બંને દેશના તમને આચાર્ય મહારાષ્ટ્રના આશીર્વાદથી આજે સત્સંગ સમાજ સુખી છે. આર્થિક રીતે તો સુખી છે, પ્રગતિ કરી કર્મવશ તો મળે, પણ સત્સંગની અંદર પણ જે તમારી આજે સમજણની વૃદ્ધિ છે, મને વડીલો તમારા કંઈના કહેતા હતા કે બાપુજી અમારે ત્યાં અમે બીજું કંઈ બેસવા દીધું નથી, મેં કીધું આ શ્રેષ્ઠ કામ કર્યું છે. આજે કઈ ભેળસેળ નથી, કારણ કે કિંમત છે ને જયારે ભેળસેળ વધે એટલે કિંમત ઘટે. દૂધમાં તમે લેવો છો ચોખ્ખું દૂધ હોય ને તો એની કિંમત હોય, પછી એમાં 20% પાણી ઉમેર્યું હોય તો કિંમત 2 રૂપિયા ઘટે, 40% પાણી ઉમેર્યું હોય તો બીજા 2 રૂપિયા ઘટે, 50% ઘટે અડધી કિંમત થઈ જાય, પછી 50 કિયે જો એટલા ઉતરે ભેળસેળમાં હે, અને પાણી પછી પાણી વધારે હોય ને 2% ભાગ દૂધ એનો દૂધનો હોય તો એની કોઈ કિંમત આવી ફરી ઘટે હોય. શું કહેવાય જેટલું રક્ષા કવચ તમારું નબળું પડ્યું એટલું આ કળિયુગ તમારા ઉપર આવી થશે અને આ સત્સંગ એના કારણે શું થાય છે. આજે એ સત્સંગને એકત્રિત કરવા માટે સત્સંગને અને એના માટે સર્વશ્રેષ્ઠ સાધન શું હોય તો કે સ્વામિનારાયણ મહામંત્ર. તમે હું આજે સત્સંગની અંદર એક શા માટે છે, તમારો દેશ જુદો, ગોત્ર જુદો, અમારી જ્ઞાતિ જુદી, તમારો દેશ જુદો, ગોત્ર જુદો, જ્ઞાતિ, આ સંતોનો દેશ જુદો, ગોત્ર જુદો, જ્ઞાતિ જુદી, તો આ બધાને બાંધ્યા કોણે? તો કે સ્વામિનારાયણે. જે મહામંત્રના નામ થકી આપણે સૌ આજે એક પરિવાર તરીકે બેઠા છીએ એ જ મહામંત્રનું જપ થાય અને એનાથી સમગ્ર સત્સંગ એક થાય અને સમગ્ર સત્સંગની અંદર સુખ શાંતિ અને ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ સિદ્ધ થાય આવા શુભ હેતુથી મહામંત્ર લેખનનું કાર્ય આરંભ્યું છે. ભગવાન શ્રી હરિની કૃપાથી 365 કરોડ મંત્ર લેખનનું કાર્ય પરિપૂર્ણતાને આરે છે અને એ પરિપૂર્ણ થાય
એટલે અનુષ્ઠાનના રૂપમાં એનો દશાંશ હોમ વગેરે કરીને એક મહાયજ્ઞ મહોત્સવ કરવો એવો શંકર પૂજી મહારાજે કર્યો અને એના માટે સ્થળ નક્કી કરવામાં આવ્યું. ત્યારે શ્રીજી મહારાજે જેને પોતાનું ઘર માની રહ્યા છે એને એવો ગરડા ગરડો મારું ને હું ગરડાનો કદી નથી મળવાનો એ ગરડું સ્થાનને પસંદ કરવામાં આવ્યું. અને જ્યારે મહારાજના ઘરની અંદર આ ઉત્સવ ઉજવાતો હોય તેમના ઘરના એટલે પરિવારના પ્રતિનિધિ તરીકે આ સત્સંગ પરિવારને આમંત્રણ દેવું એ અમારી ફરજ હતી. એટલા માટે આજે પ્રેમથી દરેક ભક્તોને આમંત્રણ દેવા આવ્યો છું. દરેક દરેક ભક્તો
અમારે દર ત્રિમાસિક સભા અમારી મુંબઈની હોય છે અને દર એમની
અમે ધ્વાનાના લાગે કે મારા જે રીતે અનુકૂળતા હોય તો કે કોઈ જઈએ છીએ, પણ તમારો રસ્તામાં આવે છે ને આટલો સારો ભાવ દિવ્ય સત્સંગ હોવા છતાં પણ અત્યાર સુધી જે નથી તમને પોષણ મળ્યું અથવા તો તમને અહીંયા આવીને સત્સંગના લાભ નથી આપી શક્યા એ બદલ દિલથી અનુભવું છું. મને મનમાં કેમ થાય છે કે આવો દિવ્ય સત્સંગને આ પોષણ વગર રહી ગયો, પણ હવેથી એટલું ચોક્કસ ધ્યાનમાં રાખશું કે દર ત્રિમાસિક સભામાં તો કદાચ અનુકૂળ ના આવે, પણ બે ચાર ત્રિમાસિક સભાની અંદર કે પાંચ છ મહિનાની અંદર એકાદ વખત એવો એક ત્રિમાસિક સભા કરું
અંતરથી આશીર્વાદ આપી સર્વનો મંગળ થાય એ ભાવના સાથે મારી વાણી વિરામ સહેજાનંદ સ્વામી.